એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના ભૂતકાળમાં થોડી ડૂબકી મારીશું. એક જૂનો પણ આમ જુઓ તો ઘણો રસપ્રદ લેખ છે આપણી પાસે.
હા, નવેમ્બર 1960ના ક્ષિતિજ સામયિકમાંથી.
બરાબર. અને એમાં ગુજરાતી ટૂંકી વાર્તાના એક અનામી કહી શકાય એવા સંકલનનું બહુ આકરું વિવેચન છે.
આકરું તો ખરું.
તો આજે આપણે ખાલી એ સંકલનની ટીકા નથી સમજવી, પણ એના દ્વારા એમ કેને સાહિત્યિક સંકલનોનું મહત્વ શું, સારા સંકલનના માપદંડ શું હોઈ શકે.
હા, અને વિવેચના કઈ રીતે થવી જોઈએ, સંપાદકની કઈ બાબતો પર વિવેચક સવાલ ઉઠાવે છે એ બધો.
બરાબર. અને આ વિવેચનમાં ક્યાંક ક્યાંક સુરેશ જોશી જેવા આધુનિકતાવાદી વિચારકોનો પડઘો પણ સંભળાય છે, નહીં?
હા, એ સમયનો સાહિત્યિક માહોલ પણ સમજાય છે આનાથી.
ચાલો ત્યારે શરૂ કરીએ.
તો સૌથી પહેલા સંકલનોની ભૂમિકા. વિવેચક કહે છે કે પરિચય માટે તો ઉપયોગી છે, પણ પેલી પાઠ્યપુસ્તક બનવાની મહત્વાકાંક્ષા, એમાં શું જોખમ છે? હા, જુઓ, આ બહુ પાયાની વાત છે. વિવેચકનું કહેવું છે કે પાઠ્યપુસ્તક બનવાની લાલચ હોય ને, એટલે સંપાદકો શું કરે?
સેફ ગેમ રમે.
બિલકુલ. સલામત રસ્તો, એટલે કે શિષ્ઠ, પ્રતિષ્ઠિત, જેમના નામ ઓલરેડી ચાલે છે, એવા લેખકોની જૂની જાણીતી કૃતિઓ લઈ લેવાની. એટલે કંઈ નવું નહીં.
એનાથી થાય શું?
નવા પ્રયોગો, નવી શક્યતાઓ, એવી રચનાઓ જે કદાચ ચર્ચા જગાવે, ઊંડાણપૂર્વક વિચારતા કરે, એ બધું રહી જાય,
હાશિયામાં ધકેલાઈ જાય.
બરાબર. સંપાદકો જોખમ ના લે, અને આ બિનજોખમી પદ્ધતિ ભલે લોકપ્રિય થાય, પણ સાહિત્યનો જે જીવંત વિકાસ થવો જોઈએ એમાં કદાચ
અવરોધ બને.
હા, અવરોધક બની શકે.
એટલે સ્થાપિતને સાચવવામાં નવીનતા દબાઈ જાય. ઓકે, હવે આ જે સ્પેસિફિક સંકલન છે એના સંપાદકે શું હેતુ કહ્યો હતો અને વિવેચકને એમાં શું વાંધો પડ્યો?
સંપાદકે તો પ્રસ્તાવનામાં લખ્યું છે કે સત્યકથા, લોકસાહિત્ય અને સર્જક કલ્પનાના ઉન્મેષથી જે કૃતિઓ બને એનો રસ દ્રષ્ટિથી પરિચય કરાવો છે.
અને વિષય શૈલીની પુનરાવૃત્તિ પણ ટાળવી છે એમ કહ્યું છે, નહીં?
હા, એ પણ કહ્યું છે, પણ વિવેચક તો આ મૂળભૂત વર્ગીકરણ પર જ સવાલ ઉઠાવે છે.
એટલે કે
એમનું કહેવું છે કે શું સત્યકથા કે લોકસાહિત્ય એ ટૂંકી વાર્તાના અલગ પ્રકાર છે? એ તો કાચો માલ છે, ઉપાદાન છે.
અચ્છા,
રો મટીરિયલ જેવું.
બરાબર.
એનું સાહિત્યિક મૂલ્ય ક્યારે બને? જ્યારે સર્જકની કલ્પના એને સ્પર્શે, એને રૂપાંતરિત કરે, એક કલાકૃતિ બનાવે. રૂપાંતરણની પ્રક્રિયા મહત્વની છે.
ચોક્કસ.
એના વગર તો પછી છાપાની ઘટનાને ટૂંકી વાર્તામાં ફરક શું? વિવેચકને લાગે છે કે સંપાદક આ મુખ્ય વાત જ ચૂકી ગયા છે.
આ બહુ રસપ્રદ મુદ્દો છે, કાચો માલ અને તૈયાર કલાકૃતિ વચ્ચેનો ભેદ. વિવેચક એમ પણ કહે છે ને કે સંપાદક વિષય પર બહુ ભાર મૂકે છે, જાણે કે શું કહ્યું એ જ મહત્વનું છે, કેવી રીતે કહ્યું એ નહીં.
બિલકુલ, તમે સાચી વાત પકડી. આ જ એમનું મુખ્ય નિરીક્ષણ છે. તમે સંપાદકની પ્રસ્તાવના જુઓ ને તો એમાં વાર્તાની કળા, રચના, શૈલી, ભાષા, એની ચર્ચા ઓછી છે.
અને પેલું સામાજિક પરિબળો, વિષયની નવીનતા, લેખકોની યાદી, એ બધું વધારે છે.
હા, દાખલા તરીકે સંપાદક લખે, ગુજરાતનો વાર્તાકાર પોતાના કથાવસ્તુને સામાન્ય રીતે સામાજિક અનિષ્ટમાંથી શોધતો હોય છે. હવે વિવેચક પૂછે છે કે આ વાત કળાની ચર્ચામાં ક્યાં બંધ બેસે છે?
હા, એ તો લેખકની પસંદગી થઈ.
એના કરતા મહત્વનું એ છે કે એ વિષયમાંથી કંઈક આસ્વાદ્ય, કલાત્મક નિપજ્યું કે નહીં. પછી પેલો બીજો શબ્દ પ્રયોગ છે જે વિવેચકને બહુ ખટકે છે.
કયો?
માંગલ્યમૂલક વસ્તુ સંવિધાન.
માંગલ્યમૂલક એટલે?
એટલે કદાચ એમનો આશય એવો હશે કે જે વાર્તાઓ સમાજ માટે શુભ, સારો સંદેશ આપે એવી વાર્તાઓ પસંદ કરવી. પણ વિવેચક સીધો સવાલ પૂછે છે કે આ માંગલ્ય એટલે શું,
એની વ્યાખ્યા શું,
અને શું ઘણીવાર કળા માટે આ જ માંગલ્ય ઘાતક નથી બનતું? વિવેચક તો કટાક્ષમાં ત્યાં સુધી કહે છે કે આપણા સાહિત્યમાં આવા માંગલ્યને હાથે મરણ પામેલી વાર્તાઓ ઓછી નથી.
બાપરે. એટલે કે આ સારા સંદેશાનો આગ્રહ કળાનો ભોગ લઈ શકે છે. વાત તો વિચારવા જેવી છે. અચ્છા, આગળ વધીએ. સંપાદકની લેખન પ્રક્રિયાની સમજ પર પણ વિવેચક સવાલ ઉઠાવે છે, ખાસ કરીને ઐતિહાસિક ઘટનાઓ વિશે.
હા, એ પણ મહત્વનો મુદ્દો છે. સંપાદક એવી દલીલ કરે છે કે દેશમાં મોટી ઘટનાઓ બની, જેમ કે રાષ્ટ્રપિતાની હત્યા, રાજ્યોનું વિલીનીકરણ, એટલે લેખકો સ્તબ્ધ થઈ ગયા અને ટૂંકી વાર્તા ઓછી લખાવા માંડી, જાણે ઓટ આવી.
લેખકો પર અસર થઈ એમ.
પણ વિવેચક આ વાત સાથે જરાય સહમત નથી થતા. એ કહે છે કે સર્જક કંઈ રિપોર્ટર નથી કે ખાલી ઘટના નોંધી લે.
એ તો એની પાછળનું જોવે.
બરાબર. ઘટના પાછળના માનવીય સંવેદનો, મનોવૃત્તિઓ એના સંકુલ રૂપોને પકડે છે અને એને કળાત્મક રીતે રજૂ કરે છે. મોટી ઘટનાઓ પ્રેરણા આપી શકે પણ સ્તબ્ધ કરી દે એ જરૂરી નથી.
એટલે લેખકનું કામ અલગ છે.
હા, અને એ જ રીતે સંપાદકની પેલી ફરિયાદ કે લેખકો પંચવર્ષીય યોજનાઓ કે દેશના ભગીરથ પુરુષાર્થ પર કેમ નથી લખતા,
એ પણ પ્રચાર જેવી વાત થઈ.
વિવેચક એને પણ અસ્થાને ગણે છે. સાહિત્ય કંઈ સરકારી યોજનાઓનો પ્રચાર કરવાનું સાધન નથી. સર્જકની ચેતના સમયથી પ્રભાવિત થાય પણ એનાથી બંધાય નહીં. એ તો એનાથી ઊંડા વૈશ્વિક માનવ અનુભવો સાથે જોડાયેલી હોય છે.
બરાબર. સાહિત્યને પ્રચારનું સાધન બનાવવાની વૃત્તિ સામે વાંધો છે. હવે એક બીજો સંવેદનશીલ મુદ્દો, મૂલ્યો અને શ્રદ્ધા. સંપાદકને ફરિયાદ છે કે નવા લેખકોમાં સનાતન મૂલ્યો માટે શ્રદ્ધા ઘટી ગઈ છે.
હા, અને એના લીધે ગુણવત્તા નબળી પડી છે એમ.
આ તો સીધો લેખકોની નિષ્ઠા પર જ સવાલ થયો. આના પર વિવેચક શું કહે છે?
જુઓ, અહીં વિવેચક બહુ જ પાયાની અને આમ કહીએ તો આધુનિક સાહિત્યિક વિચારધારાની વાત કરે છે.
એટલે
એ કહે છે કે મૂલ્યો કોઈ એવી જળ વસ્તુ નથી કે જે હંમેશા એકસરખી રહે. મૂલ્યો તો જીવનના અનુભવમાંથી આવે છે અને અનુભવ તો બદલાતો રહે છે.
હા, સમય સાથે બધું બદલાય.
બરાબર. એટલે કળાકારનું કામ ઉપદેશ આપવાનું નથી. એનું કામ તો તાતસ્થ્ય ભાવે, કોઈ પૂર્વગ્રહ વગર, જીવનને, વાસ્તવિકતાને એના બધા રૂપોમાં જોવાનું, સ્પર્શવાનું છે.
જાણે કે અરીસો ધરવાનો.
હા, પણ માત્ર અરીસો નહીં, એમાંથી પસાર થઈને એને કલાત્મક રૂપ આપવાનું. અને આ પ્રામાણિક પ્રક્રિયામાંથી જ સાચો મૂલ્યબોધ જન્મે. સર્જક માટે સૌથી મોટું મૂલ્ય શું?
શું
તી કહે છે?
અચ્છા, ચોખ્ખી નજરે જોવાની ક્ષમતા.
બરાબર. એટલે પેલી કહેવાતી સનાતન કે માંગલ્ય મૂલ્યોની કાતર લઈને સર્જનની પાંખો કાપવી એ કળાનો અનાદર છે અને શ્રદ્ધા વિશે પણ ચેતવે છે.
શું કહે છે?
કે ઘણીવાર એ શ્રદ્ધા ક્યાંક જીવનની જટિલતાનો સામનો કરવાની કાયરતા તો નથી, અથવા માત્ર એક સહેલી, સસ્તી, વિચાર્યા વગરની ગતાનુગતિકતા એટલે કે કન્ફોર્મિટી તો નથી?
આ તો બહુ ઊંડી વાત કરી.
સર્જક માટે તો એનું પોતાનું કામ અને એના પ્રત્યેની નિષ્ઠા જ મુખ્ય હોવી જોઈએ.
આ ખુલાસો તો મૂલ્ય અને શ્રદ્ધાના પ્રશ્નને સાવ જુદા સંદર્ભમાં મૂકી દે છે. સર્જકની પ્રામાણિકતા જ મુખ્ય. હવે પેલી ક્લાસિક ચર્ચા, સ્વરૂપ વિરુદ્ધ અંતઃસત્વ, ફોર્મ વર્સિસ કન્ટેન્ટ. સંપાદક બાહ્ય કલેવર કરતાં આંતરદેહના સૌંદર્ય પર ભાર મૂકે છે.
હા, આ તો સાહિત્ય વિવેચનાનો સનાતન મુદ્દો છે. સંપાદકનું વલણ એવું છે કે વાર્તાનું રૂપ, શૈલી, ભાષા એ બધું ગૌણ, મુખ્ય વસ્તુ અંદરનો વિચાર, ભાવ, સંદેશ. સ્વત્વ અલગ પાડી જ ન શકાય, એ અભિન્ન છે.
દેહ વગર દેહી નહીં એમ.
બરાબર. યોગ્ય કળાઘાટ વગર સાચો કલાત્મક અનુભવ ના મળે. પણ રસપ્રદ વાત શું છે ખબર છે?
શું?
વિવેચક કહે છે કે જો ગુજરાતી વાર્તા લેખકો સામે ફરિયાદ કરવી હોય ને તો આંતરદેહની નહીં પણ બાહ્ય કલેવરની કરવી પડે.
એટલે કે ફોર્મની, ભાષા શૈલીની.
હા, એમનું કહેવું છે કે આપણી ભાષા, આપણું ગદ્ય હજી એટલું સક્ષમ નથી બન્યું કે ચેતનાના સૂક્ષ્મ ભાવોને, અનુભવની જટિલતાને પૂરેપૂરી રીતે પકડી શકે
એમ.
હા, વિવેચક તો ત્યાં સુધી કહે છે કે આપણું ગદ્ય ઘણીવાર વાર્તા માટે શબપેટી જેવું બની રહે છે, જ્યારે પેલી આંતરદેહના સૌંદર્યના નામે ઘણીવાર પોચટ ભાવનાઓ, રેઢિયાળ લાગણી વેળા, સપાટ બોધ એ બધું ચલાવી લેવાય છે.
ઓહો, એટલે સ્વરૂપની માવજત જરૂરી છે.
ખૂબ જ. સ્વરૂપની ઉપેક્ષા કરવી એ સાહિત્ય માટે વધુ નુકસાનકારક છે એવું વિવેચકનું માનવું છે.
આ મુદ્દો તો ઘણો ગંભીર છે. ભાષા અને શૈલી વગર વિચાર પણ ન પહોંચે. એનો અર્થ એ કે સંપાદકે જે વ્યાખ્યાઓ કરી કે મૂલ્યાંકનો કર્યા એમાં પણ વિવેચકને વાંધા હશે જ.
ચોક્કસ. જેમ કે પેલી ટૂંકી વાર્તાની વ્યાખ્યા સંપાદકે ઉમાશંકર જોશીને ટાંક્યા છે.
હા,
પણ વિવેચક કહે છે કે એમણે ચતુરાઈથી એ વ્યાખ્યામાંથી સૌથી મહત્વનો શબ્દ કળાઘાટ જજ કાઢી નાખ્યો.
શું વાત છે! ઉમાશંકરની પૂરી વ્યાખ્યા શું છે?
ટૂંકી વાર્તા, વિશિષ્ટ ભાવ પરિસ્થિતિએ કથ્ય વૃત્તાંતની મદદથી લીધેલો કળાઘાટ છે. હવે તમે કળાઘાટ એટલે કે આર્ટિસ્ટિક ફોર્મ જ કાઢી નાખો તો પછી રહ્યું શું?
ખાલી ભાવ પરિસ્થિતિ.
હા, અને એના આધારે પસંદગી કરો તો ધોરણો બદલાઈ જાય ને. એટલે જ વિવેચક કહે છે, સંકલનમાં કેટલીક સારી કળાત્મક રીતે સજ્જ વાર્તાઓ રહી ગઈ
અને પેલી આદર્શ કે માંગલ્યવાળી કદાચ કળાની દ્રષ્ટિએ નબળી કૃતિઓ આવી ગઈ.
બરાબર
બરાબર.
વિવેચક એને માટે અંધ હસ્તી ન્યાય જેવો શબ્દ પણ વાપરે છે. પછી લેખકોના મૂલ્યાંકનમાં પણ પ્રશ્નો છે.
જેમ કે
ઇયત્તા જેવા અસ્પષ્ટ શબ્દનો ઉપયોગ કરીને મડિયાને ધૂમકેતુ, પન્નાલાલ, મેઘાણીની હરોળમાં મૂકવા. વિવેચક પૂછે છે કે આ ત્રણેયની ઇયત્તા કઈ અને મડિયા એમની સાથે કઈ રીતે બંધ બેસે.
હા, આ તો વ્યક્તિગત મંતવ્ય જેવું થયું.
હા, આધાર વગરના વિધાનો એ વિવેચન નહીં, વ્યક્તિ પૂજા બની જાય.
બરાબર.
એટલે વ્યાખ્યા અને મૂલ્યાંકન બંનેમાં કળાત્મક માપદંડનો અભાવ દેખાયો. હવે અંત તરફ જઈએ. સંપાદકે વિદેશી પ્રભાવ અને ગુજરાતી વાર્તાના ભવિષ્ય વિશે શું કહ્યું છે અને વિવેચકનો જવાબ?
સંપાદકે હેમિંગવે, ફોકનર જેવા અમેરિકન લેખકોના પ્રભાવની વાત કરી છે.
વિવેચકને આશ્ચર્ય થાય છે કે ભાઈ આ પ્રભાવ ક્યાં દેખાયો? એ સમયે એમની કેટલી કૃતિઓ અહીં અનુદિત થઈ હતી કે ચર્ચાઈ હતી? આ તો ઉપર છેલ્લું વિધાન લાગે છે,
પુરાવા વગરનો.
હા, પછી મડિયા વિશે પણ અતિશયોક્તિ છે કે એમણે સ્થળ અને કાળના અત્યંત વિશાળ પટ પર વાર્તાઓનું આલેખન કર્યું. પણ સૌથી રસપ્રદ વાત ભવિષ્ય વિશે છે.
શું કહ્યું છે સંપાદકે?
એમણે ચિંતા વ્યક્ત કરી છે કે નવા લેખકોમાં કોઈ ધૂમકેતુ, દ્વિરેફ, ઉમાશંકર જેવા પાકે એવા ચિહ્નો દેખાતા નથી, આશા નથી લાગતી.
ઓ, નિરાશાવાદ.
હા, પણ આને પર વિવેચકનો જવાબ સાંભળવા જેવો છે. એ કહે છે કે આ દુશ્ચિહ્ન નથી પણ સુચિહ્ન હે.
શું વાત છે, સારું ચિહ્ન કેવી રીતે?
કારણ કે એનો અર્થ એ કે નવા લેખકો જૂના મહારથીઓની નકલ નથી કરી રહ્યા. સાહિત્યનો વિકાસ પુનરાવૃત્તિથી થોડો થાય.
એ તો નવી દિશાઓ શોધવાથી થાય.
બરાબર. દરેક પેઢીએ પોતાનો અવાજ શોધવાનો હોય છે. જૂના લેખકોનું માન જાળવવાનું પણ એમના જેવા જ બનવાની કોશિશ શા માટે? એમણે તો કંઈક નવું આપવું જોઈએ.
આ તો એકદમ તાજગી ભર્યો અને આશાવાદી દૃષ્ટિકોણ કહેવાય. પુરોગામીઓનું અનુકરણ નહીં, નવો માર્ગ. સરસ. તો આ બધી ચર્ચા પછી આખા સંકલન વિશે વિવેચકનો ફાઇનલ વર્ડિક્ટ, નિષ્કર્ષ શું છે?
વિવેચક બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે આ સંકલન વાંચીને લાગે કે આ આજની નહીં પણ ગઈકાલની ગુજરાતી ટૂંકી વાર્તા છે. ભૂતકાળનો ઓછાયો બહુ વધારે છે,
એટલે કે આઉટડેટેડ.
હા, અને એ સંપાદકની વ્યક્તિગત પક્ષપાતભરી સંકુચિત રૂચિ બતાવે છે. વિવેચક એના માટે પક્ષાઘાટગ્રસ્ત રૂચિ જેવો સખત શબ્દ પણ વાપરે છે.
બાપરે.
જે નવા લેખકો સ્વરૂપ સાથે પ્રયોગો કરતા હતા, નવી શક્યતાઓ શોધતા હતા, એમના પ્રયત્નોને બાહ્ય કલેવરનો મોહ કહીને ઉતારી પાડ્યા.
અને કેટલાક મહત્વના નવા લેખકોને અવગણ્યા પણ છે.
હા, જેમ કે બકુલેશ જીતુભાઈ મહેતા, એમનો ઉલ્લેખ પણ નથી. વિવેચક કહે છે કે સંપાદકે આ નવા પ્રયત્નોને સમજવાને બદલે એમને ભાંડવાની જે કારપણ્ય એટલે કે કંજુસાઈ બતાવી એ એમની પોતાની મર્યાદા દેખાડે છે.
ટૂંકમાં, સંકલન એ સમયની વાર્તાનું સાચું ચિત્ર રજૂ નથી કરતું.
બરાબર, એમાં નિષ્ફળ ગયું છે.
ખરેખર આ તો બહુ ઊંડાણપૂર્વકનું અને ધારદાર વિવેચન હતું. એ સમયના સાહિત્ય જગતને સમજવા માટે અને મૂલ્યાંકનના સિદ્ધાંતો પર વિચાર કરવા માટે આ લેખ ખૂબ ઉપયોગી છે.
ચોક્કસ. અને જુઓ, આમાંથી ત્રણ મુદ્દા આપણે તારવી શકીએ જે આજે પણ એટલા જ મહત્વના છે.
કયા ત્રણ?
પહેલું, સાહિત્યનું સંકલન કે મૂલ્યાંકન કરો ત્યારે ખાલી વ્યક્તિગત રસ દૃષ્ટિ કે વિષયની પસંદગી પૂરતી નથી. એક સ્પષ્ટ તાર્કિક વિવેચનાત્મક દૃષ્ટિ અને કળાના માપદંડો હોવા જરૂરી છે. કેમ પસંદ કર્યું, કેમ ન પસંદ કર્યું એના કારણો આપવા પડે. બીજું, કળામાં સ્વરૂપ અને અંતઃસત્વ અલગ નથી, એ એકબીજા સાથે જોડાયેલા છે. કાચા માલને સાહિત્ય બનાવવા સર્જકની કલ્પના અને એને વ્યક્ત કરતો કળાઘાટ એટલે કે આર્ટિસ્ટિક ફોર્મ અનિવાર્ય છે. એકના ભોગે બીજાને મહત્વ ન અપાય.
અને ત્રીજું,
સર્જક પર કોઈ ચોક્કસ મૂલ્યો લાદવા કે સમયની ઘટનાઓનું જ પ્રતિબિંબ પાડે એવી અપેક્ષા રાખવી એ સર્જનાત્મકતા માટે બાધારૂપ છે. સાચું મૂલ્ય તો સર્જકની પોતાના સમય અને માનવ સ્થિતિ વિશેની પ્રામાણિક, સ્પષ્ટ, ભ્રમણા વગરની સભાનતામાં છે. પેલી વિશદ નિર્ભ્રાંત સંવિત્તિ.
બરાબર. આ ત્રણેય મુદ્દા ખરેખર વિચારવા જેવા છે. અને અંતે એક વિચાર જે કદાચ શ્રોતાઓ પણ પોતાની સાથે લઈ જાય. 1960ની આ ટીકા.
હા,
ખાસ કરીને પેલી સંકલનોમાં સલામત પસંદગી કરવી, નવીનતાને અવગણવી, કડાઘાટ કરતા સંદેશ પર વધુ ભાર આપવો, સ્થાપિત નામોના પ્રભાવમાં નવા પ્રયોગોને ઓછા આંકવા. શું આ બધું આજે પણ ક્યાંક ને ક્યાંક દેખાય છે? પુરસ્કારોમાં, સંચયનોમાં, અભ્યાસક્રમોમાં?
સારો પ્રશ્ન છે.
આપણે સ્થાપિત લેખકોની કદર અને નવી પ્રતિભાઓ, નવા સ્વરૂપોની ઓળખ વચ્ચે સંતુલન કેવી રીતે રાખી શકીએ? આ પ્રશ્નો કદાચ દરેક પેઢીએ ફરી ફરીને પૂછવાના અને ઉકેલવાના રહે છે.
સાચી વાત છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.